તારીખ 30/5/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 258 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
મોક્ષનું કારણ જે ભેદ જ્ઞાન તે બે ભેદ જ્ઞાનની વિધિનો અહીંયા વિસ્તાર કર્યો છે. સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાન કેવી રીતે કરે છે એનો પ્રકાર વર્ણવીને તે પદ્ધતિ અને તે રીત કોઈ પણ જીવ અપનાવે તો એ પણ મિથ્યા દ્રષ્ટિ મટીને સમ્યક દ્રષ્ટિ થાય એની પર્યાયમાં પણ એટલું પર્યાયાંતર પણ મોટો ફેરફાર થાય એ વર્ણન કરવાનો હેતુ છે. એમ વિચારવા યોગ્ય નથી કે સમ્યક દ્રષ્ટિને એમ થાય, સમ્યક દ્રષ્ટિ એમ કરી શકે. આપણે તો મિથ્યા દ્રષ્ટિ, તેથી આપણને તો એ રીતની રીતિ ન ફાવે એમ વિચારવા યોગ્ય નથી. વર્ણન કરવાનું કારણ, પર્યાયનું વર્ણન કરવાનું કારણ એ રીત અને વિધિ બતાવવી છે કે જેથી એનું અનુસરણ કરી શકે. એટલી વાત છે, અનુકરણ કરી શકે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પર્યાયનું વર્ણન કરવાનો હેતુ એ છે કે નાની સમ્યક દ્રષ્ટિ પર્યાયમાં કઈ વિધિથી કામ કરે છે, સ્વકાર કરવાની રીત શું છે એ બતાવવાનો હેતુ એટલો છે કે એવું અનુકરણ કરીને મિથ્યા દ્રષ્ટિ પણ સમ્યક દ્રષ્ટિ થઈ શકે. મિથ્યા દ્રષ્ટિ હું છું ને એ તો સમ્યક દ્રષ્ટિની વાત રહી, આપણે ન થઈ શકે એ એમની વાત છે ને આપણી નથી, એમ કરીને એને અવગણવા જેવું નથી. પણ કહેનારનો જે આશય છે, હેતુ છે, એ અનુસાર પોતે અનુસરણ કરે, અનુકરણ કરે તો પોતે પણ એવી રીતને વિધિ પ્રાપ્ત કરીને સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે, એવો હેતુ છે. નહીંતર કોઈને એવો વિચાર આવે છે, શોકસમમાં તો અનેક પ્રકારે વિપર્યાસ થાય છે કે પર્યાયની વાત જે કરે છે એને પર્યાયની મુખ્યતા થઈ ગઈ છે, દ્રવ્યની મુખ્યતાવાળા પર્યાયની બહુ વાત કરતા નથી. પણ એવું નથી, પર્યાયની વાત કરનારાને પણ દ્રવ્યની મુખ્યતા હોઈ શકે છે, પણ ત્યાં વાત કરવાનું પ્રયોજન ને હેતુ શું છે એટલું સમજવું જોઈએ. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે તો પણ રાગ ને સ્વભાવ બે વચ્ચે સંધિ છે, તેમાં જ્ઞાનની પર્યાયનો પ્રવેશ કરતા પ્રથમ બુદ્ધિગમ્ય ભિન્નતા કરે છે. સમ્યક દ્રષ્ટિ જે જ્ઞાન કરે છે તેની બુદ્ધિમાં ગ્રહણ થાય, બુદ્ધિમાં ગમ્ય થાય એવું એ ભેદ જ્ઞાન કરે છે એમ કહે છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મ એવા જ્ઞાન સ્વભાવને એ ગ્રહણ કરે છે અને એથી વિરુદ્ધ એવા વિભાવ સ્વભાવથી એ દૂર જાય છે. જે વિષય સૂક્ષ્મ છે એને ગ્રહણ કરવા માટે એના સાધનને પણ સૂક્ષ્મ થવું પડે. આ મોતીનો દ્રષ્ટાંત આવે છે ને કે મોતી છે ઝીણા, એને પરોવા માટે સમાણીથી પકડવા પડે, એમાં એરું પકડવાનો સાણસો કામમાં આવે નહીં, કેમ કે એ સ્થૂળ સાધન પડે છે. ઝીણી ચીજને પકડવા માટે ઝીણા પોઈન્ટ વાળો ચીપિયો જોઈએ, એમાં સ્થૂળ જાડા પોઈન્ટ વાળો ચીપિયો કામમાં આવે નહીં. એમ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે જ્ઞાન સૂક્ષ્મ થાય છે, અને એવું સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સૂક્ષ્મ થયેલું છે એમ કેવું છે. જ્ઞાનનો પર્યાય સમ્યક દ્રષ્ટિના જ્ઞાનનો પર્યાય સૂક્ષ્મ થઈને કામ કરે છે. સૂક્ષ્મ થઈને શું કામ કરે છે કે રાગ અને સ્વભાવ એ બંને વચ્ચેના જોડાણને તોડવાનું કામ કરે છે. કેમ કે રાગ અને જ્ઞાન જે એકત્વ થઈ રહ્યું છે એ ઘણું સૂક્ષ્મ થઈ રહ્યું છે. જેમ કે એ વાત વિચારનારને પણ એનું એકત્વ પકડવામાં આવતું નથી. મુક્ષુ જીવ રાગ અને જ્ઞાનના એકત્વમાં પરિણમી રહ્યો છે, હજી સમ્યક દર્શન નથી થયું. તે આ વિષયને વિચારમાં લઈ શકે છે પણ પોતાના જ ભાવને પકડી શકતો નથી. કેમ પકડી શકતો નથી કે એનું જ્ઞાન સ્થૂળ છે. હજી સમ્યક દ્રષ્ટિનું જેટલું જ્ઞાન સૂક્ષ્મ થયું છે એટલું જ્ઞાન એને સૂક્ષ્મ થયું નથી. અહીંયા તો પણ એમ કહીને એમ કહેવું છે કે એ સૂક્ષ્મ જ્ઞાન હોવા છતાં બુદ્ધિગમ્ય છે, એવું સૂક્ષ્મ નથી કે જે બુદ્ધિથી અગોચર છે, બુદ્ધિમાં આવતું નથી ને અબુદ્ધિપૂર્વક કામ કરે છે એવું જ્ઞાન નથી. રાગ ને જ્ઞાનને ભિન્ન ભિન્ન કરવામાં, એ ભિન્ન પાડવામાં, ભિન્ન ભિન્નપણાની પ્રક્રિયા થવામાં પોતાને ખ્યાલમાં આવે છે કે આ સ્વભાવ તે હું ને આ રાગાદી વિભાવ તે હું નહીં એવું બુદ્ધિમાં આવે છે. આ ભેદ જ્ઞાન એવું નથી કે જે બુદ્ધિ ગોચર નથી ને કેવળીના કેવળ જ્ઞાન ગોચર છે એમ નથી એમ કેમ છે. તો પણ કહીને એમ કેમ છે સૂક્ષ્મ છે તો પણ બુદ્ધિ ગોચર છે એમ કેવું છે. એટલે તો પણ શબ્દ વાત્ર છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે, ઘણું સૂક્ષ્મ જ્ઞાન છે. દેડકો ચકલો હોય તો તિર્યંચ પ્રાણી હોય, ઉઘાડ ઓછો હોય, બુદ્ધિ ઓછી દેખાતી હોય તો પણ એનું જ્ઞાન સૂક્ષ્મ છે. અંગ પૂર્વધારી મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ જો ભેદ જ્ઞાન અંદરમાં ન કરતો હોય તો એનું જ્ઞાન સ્થૂળ છે. આમ છે અહીંયા સ્થૂળ સૂક્ષ્મનો જે ધોરણ છે એનો આંક છે એ બીજી રીતે છે. બહારમાં લોકો બીજી રીતે એને સ્થૂળ સૂક્ષ્મને સમજે છે કે ઓછી બુદ્ધિવાળા સ્થૂળ બુદ્ધિ અને ઘણી બુદ્ધિવાળા સૂક્ષ્મ બુદ્ધિ. એવું જે લૌકિક સ્ટાન્ડર્ડ છે એ અહીંયા કામ આવતું નથી. અહીંયા બીજું ધોરણ છે આખું કે અહીંયા સ્વભાવને ગ્રહણ કરી શકે અને એ સ્વભાવને ગ્રહણ કરતાં સ્વભાવને વિભાવને જુદા પાડી શકે છે એનું જ્ઞાન સૂક્ષ્મ. પછી ગમે એટલી વિશાળ બુદ્ધિ હોય ને ઝીણામાં ઝીણા ન્યાય ઉકેલતો હોય શાસ્ત્રમાંથી વાંચીને તો પણ જો અંદરમાં સ્વભાવ વિભાવનું એટલે સ્વપરનું એકત્વ થાય છે, એ એકત્વમાં ભિન્ન પડી ન શકતો હોય અને એમને એકત્વમાં મિથ્યા એ મિથ્યાત્વ છે ચાલુ રહેતું હોય અનાદિનું તો એનું જ્ઞાન સ્થૂળ છે. એને અહીંયા સૂક્ષ્મ જ્ઞાન કહેતા અહીંયા એવી વ્યાખ્યા છે એ અર્થમાં લેવું. અહીંયા એ પ્રકારે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ ન લીધું અતિ સૂક્ષ્મ છે એમ લીધું. અંદરમાં જે જ્ઞાન સ્વભાવ છે એમાં હું પણ કરે છે એને જુદો પાડે છે. રાગ અને સ્વભાવ બે વચ્ચે રાગ છે વિભાવ છે. ચાલતો જે રાગ, ઉત્પન્ન થતો જે રાગ, તે રાગ અને સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ આત્મ સ્વભાવ એ બે વચ્ચે સંધિ એટલે જોડાણ થઈ રહ્યું છે. બે વચ્ચે જોડાણ થઈ રહ્યું છે એટલે જ્ઞાન પોતે રાગાદિ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા તે જ્ઞેયમાં એકપણું કરે છે, પોતારૂપપણું કરે છે, પોતાનો અનુભવ કરે છે, એનું સંધિ, એને સંધિ કહેવામાં આવી છે. સંધિ એટલે જોડાણ. મને ઠંડુ લાગ્યું, મને ગરમ લાગ્યું, એ છે એ પૂદગળ સાથેનું એકત્વ છે. અંદરમાં રાગદ્વેષ મોહના વિકારી પરિણામ થાય એ વિભાવ પરિણામ તે હું એવો જે અનુભવ, એને રાગ સાથેનું જોડાણ અને એકત્વ કહેવામાં આવે છે. એ જે રાગ અને પર સાથેનું એકત્વ છે એ જ જન્મ મરણ પરિભ્રમણનું કારણ છે. એકત્વ તૂટ્યું એ પ્રથમ શુદ્ધોપયોગ થતા એકત્વ તૂટે છે. એ શુદ્ધોપયોગ ભેદ જ્ઞાનના પ્રયત્ન દ્વારા પ્રગટે છે, અથવા ભેદ જ્ઞાનના પ્રયત્નનું ફળ શુદ્ધોપયોગ છે.
બરોબર.
એ શુદ્ધોપયોગ પૂરો થયા પછી પણ ભેદ જ્ઞાન ચાલુ રહે છે. ભેદ જ્ઞાનરૂપ પ્રયત્નને પુરુષાર્થ વર્તતો હોવાથી વારંવાર શુદ્ધોપયોગ સાધકને ઉત્પન્ન થાય છે. એટલે કે એની દશા કેળવાતી કેળવાતી ઓછા અંતરાળે, ઓછા અંતરે એને શુદ્ધોપયોગ પ્રગટ થાય એવી સ્થિતિમાં સાધક વિકાસ કરે છે, આગળ વધે છે, અને મુનિ દશા અંગીકાર કરે એવી હદે પહોંચે એનો પુરુષાર્થ, ત્યારે એને ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ પ્રગટે છે. એને મુનિ દશાનું ભાવલિંગ કહેવામાં આવે છે, ભાવચિહ્ન કહેવામાં આવે છે. એવી દશા હોય તે મુનિ છે, અથવા તે ભાવલિંગી મુનિ છે એમ કહેવાય છે. પછી એ જે ક્ષણે ક્ષણે વિભાવ ઉત્પન્ન થાય છે એ પણ વિભાવના કાળમાં જ ભેદ જ્ઞાન ચાલુ હોવાથી એ આકરો તૂટીને પણ ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધોપયોગમાં આરૂઢ થાય છે. અને જો અંતર્મૃત સ્થિર રહી જાય તો એને કેવળ જ્ઞાન ચતુષ્ટય પ્રગટ થાય છે. આ એના કાર્ય કરવાની પદ્ધતિનો વિષય છે, આખો પર્યાયનો વિષય છે, પણ કઈ રીતે કાર્ય કરે છે એ પદ્ધતિનો વિષય છે. અહીંયા તો વિષય એ લેવો છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ એકત્વને કઈ રીતે તોડે. એમ સમજે કે આ અતિ સૂક્ષ્મ છે અને કેવો જ્ઞાન ગોચર કાર્ય કરે છે, આમાં તો આપણું કામ નહીં, આપણે કેવી રીતે કરી શકીએ, એવું નથી. એટલે એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિને બુદ્ધિ ગોચર થાય છે, એની બુદ્ધિમાં સમજાયને ખ્યાલ આવે એવું ભેદ જ્ઞાન થાય છે. ભલે સૂક્ષ્મ છે પણ એ અપેક્ષિત મર્યાદિત રીતે સૂક્ષ્મ છે, બુદ્ધિમાં ન ગ્રહણ થાય એવું કાંઈ સૂક્ષ્મ નથી. કેવું જ્ઞાન ગોચર હોય એવું કાંઈ સૂક્ષ્મ નથી એમ કહેવું. રાગ અને સ્વભાવ બે વચ્ચે સંધિ છે, તેમાં જ્ઞાનની પર્યાયનો પ્રવેશ કરતા, એટલે એ બંનેના સ્વભાવ જુદા જુદા છે એમ જ્ઞાનનું જાણવું થાય છે, એ એનો સંધિ વચ્ચેનો પ્રવેશ છે.
બરોબર.
આ બિલકુલ બુદ્ધિગોચર વિષય છે એમ કહેવા માંગે છે. પ્રથમ બુદ્ધિગમ્ય ભિન્નતા કરે છે. શરૂઆત પણ બુદ્ધિગોચર ભેદ જ્ઞાનથી છે અને એ બુદ્ધિગોચર ભેદ જ્ઞાન જ ચાલુ રહે છે. અબુદ્ધિપૂર્વકનો વિષય ન લેવો એમ કેમ છે. બરાબર બુદ્ધિમાં ગમ્ય થાય એવો આ વિષય છે. એટલે પોતામાં અને પોતાના પરિણામમાં આ જ્ઞાનથી આ રાગ વિભાવ જુદો એવું જ્ઞાન બે અંદરના એક સાથે ઉત્પન્ન થતા પરિણામની જાતિને જુદી પાડે, એ જ્ઞાન બીજી ઉપાધિથી વ્યાવૃત નિવૃત્ત થઈને ધીરું થઈને પોતાના સ્વભાવની સાવધાનીમાં આવીને સાવધાન થઈને પોતે જ્ઞાન ગુણ ચેતના ગુણમય પણે છે. આગળ એ વિષય લઈ લીધો 254. ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમય પણ છે, પોતે ચેતના સ્વભાવ સ્વરૂપે છે એવી જાગૃતિમાં અને સાવધાનીમાં વર્તતું જ્ઞાન છે. એ જ્ઞાન રાગથી અંદરમાં ધીરું સાવધાન થઈને જુદું પડી જાય છે, એટલે પોતે પોતાને અનુભવવા લાગે છે. અવલંબનમાં એને ત્રિકાળી પરિપૂર્ણ શુદ્ધાત્મ સ્વરૂપ છે પોતાનું. વેદનમાં પોતાનો જ પરિણમતો ભાવ છે, વેદન ગોચર થાય છે અને વિભાવથી છૂટું એ જ્ઞાન પરિણમે છે. વિભાવ સાથે તન્મય થઈને એ જ્ઞાન પરિણમતું નથી. રાગની તન્મયતા સહિત અને પરસંયોગની તન્મયતા સહિતનું જે પરિણમન છે એમાં અને આ પરિણમનમાં મોટો ફેર છે. એક સંસારગત પરિણમન છે અને એક મોક્ષગત પરિણમન છે. ગત એટલે એની ગત, એની દિશા. એક સંસારની દિશામાં જતું પરિણમન છે જે રાગ અને પરસંયોગ સાથે શરીરાદિ સાથે એકત્વ ભાવે પરિણમે છે, અને જે અંદરમાં ભિન્ન પડે છે ચેતના ગુણમયપણે પોતાને સાવધાનીથી ગ્રહણ કરીને અંદરમાં ભિન્ન પડે છે એટલે પોતાને એકલો જ્ઞાનમયપણે અનુભવે છે. જ્ઞાન એટલા જ્ઞાનને અનુભવે છે, જ્ઞાન એટલા સ્વભાવને અવલંબે છે ત્યારે એને રાગ અને પરની સંધિ રહેતી નથી. અનાદિથી ચાલતી રાગ અને પરની સંધિ તૂટી જાય છે, એ જોડાણ તૂટી જાય છે. સાધક જીવને એક ભાષામાં હેજી મને રોગ થયો નથી, પણ રોગ તે મારું મૂળ સ્વરૂપ નથી. આ રોગ છે તે રોગ છે અને રોગ છે તે મારું મૂળ સ્વરૂપ નથી. એટલે હું તો રોગી જ છું ને રોગી જ રહું ને રોગી જ હોઉં ને એમાં અને આ રોગ મટાડવા જેવો છે એમ બે વાતમાં ઘણો ફેર છે. એક પોતાને એ સ્વરૂપે માનતા પોતાના મૂળ સ્વરૂપને વિસ્મૃત કરે છે, એ તદ્દન ઉલટી સ્થિતિ છે. અને એક પોતાના મૂળ સ્વરૂપના ભાનમાં રહેતા રોગનું જ્ઞાન કરે છે, એ બીજી સ્થિતિ છે. આખી રોગનું જ્ઞાન થવું ને રોગ રોગીષ્ટ જેવો જેવો રોગ છે એવો જ હું છું, એ બે વાતમાં તો મોટો ફેર છે. જેમ કોઈ માણસને ભૂત વળગે છે ત્યારે એ ભૂતાવિષ્ટ પુરુષ છે, આવે છે દ્રષ્ટાંત આવે છે, ભૂતાવિષ્ટ પુરુષ છે. તો એને શું છે કે જેવું એને કલ્પના કરી છે કે ફલાણા ફલાણા પ્રકારનું ભૂત મને વળગ્યું, એ પહેલા ઘણી એની વિચારની પરિસ્થિતિ ચાલે છે. તો જેને વળગ્યું એને ખબર હોય, પણ આપણે તો સાયકોલોજીકલી સમજી શકીએ એમ છે કે એની માનસિક પરિસ્થિતિ શું હોય. કે ઘણી એવી કલ્પનામાં વિચારોમાં ઘણા વખત સુધી એમને ઘૂંટાતો 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 પછી કોઈ એવો એક પ્રકાર બને જેમ વાવ આવ્યો ને નળિયું ખસ્યું, એ ભૂત આવ્યું એ મને વળગ્યું, એ પરિસ્થિતિમાં એ આવી જાય. કારણ કે હું એને આભાસ થાય ખોટો અને એને એવી પરિણમન દ્રઢ થઈને બેસી જાય કે મને ભૂત વળગ્યું, કે મને ભૂત વળગ્યું છે એમાં મને વળગ્યું છે એ ભૂલી જાય, હું જ એ ભૂત ભૂત ઉપર બધી ચેષ્ટા કરવા માંડે છે. જેવી અમાનુષી ચેષ્ટા ભૂત કરે અને એ અમાનુષી ચેષ્ટાના એણે વિચાર વગેરે કર્યા છે એવું જે કરવા લાગી જાય છે, કેમ કે મને ભૂત વર્ગનું છે એવું એ ભૂલી જાય છે, પોતે ભૂત રૂપે જ પ્રવર્તવા લાગે છે. મનુષ્યોચિત પછી એનો વ્યવહાર રહેતો નથી. આ પરિસ્થિતિ થાય છે ને, એમ આત્મા પોતાને મૂળમાં ભૂલ્યો છે અને કર્મના ઉદય પ્રસંગે હું મનુષ્ય છું, શરીર ધારી છું, શરીર વાળો છું, રાગ વાળો છું, સંયોગ વાળો છું, અનેક વિવિધ પ્રકારે એને ઊંધી માન્યતાના ગંજ ખડકા છે, એ બધું એને મિથ્યાત્વનું ભૂત વર્ગ્યું છે, દર્શન મૂળનું ભૂત છે. જગત આખાના જીવોને એ દર્શન મૂળનું ભૂત નચાવે છે, આવે છે સંસારમાં, એ ભૂતળું નચાવે એમ બધા નાચે છે, બીજું કાંઈ નથી. હવે અહીંયા વિચાર કરવા જેટલો હળવો થયો કે મૂળ સ્વરૂપ કાંઈક બીજું છે અને આ કાંઈક પરિસ્થિતિ બીજી છે, ત્યારે એને એના એકત્વથી છૂટવું છે, એની અસરથી છૂટવું છે, એ પ્રકારના મોહાવિષ્ટપણાથી છૂટવું છે, ત્યારે એને મૂળ સ્વરૂપ ઉપર ઓળખીને, લક્ષ્ય કરીને, રુચિ કરીને, જ્ઞાન કરીને એના ઉપર એનું એકદમ વજન ચાલ્યું જવું. જો ઓળખે તો રુચિ થાય, ને રુચિ થાય તો એનું પુરુષાર્થનું બળ રુચિ અનુયાયી વેળા વિના રહે. આમ છે, એને પોતાને ઓળખો, પછી એને એક ખ્યાલ આવે છે કે આ રોગ છે, આ રાગ છે, તે રોગ છે, ને તે રોગનું આ નિદાન છે, ને આ એનો ઉપાય છે. રોગનું નિદાન કરવામાં આવે છે કે કેમ રોગ થયો, કારણ શોધવામાં આવે છે, એનો ઉપાય વિચારવામાં આવે છે કે આ રીતે રોગ મટે. ત્યારે રોગમાં હું રોગી એવું, હું રોગી, હું રોગી, હું રોગી, હું રોગી એમ કાંઈ ઘૂંટતો નથી. પણ રોગનું જ્ઞાન થવા છતાં એ રોગ આમ મટે એના એ ઉપાયમાં લાગેલો રહે. અહીંયા એક ભેદ જ્ઞાન અનંત રોગનો ઔષધ છે, અનંત રોગનો ઔષધ ભેદ જ્ઞાન છે, ઉપાદાનપણે ભેદ જ્ઞાન છે. એને શ્રીમદજી વિચાર ઔષધ જ્ઞાન, જ્ઞાન ને ઔષધ લીધું ને એ ભેદ જ્ઞાન છે. વિચાર ભેદ પાડવો, જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન કરવું, એ ઔષધ છે. શરીરનો રોગ હોય એ કઈ આત્માનો રોગ તો છે, એને ભીમ કરવું છે, શરીરના રોગ નો પ્રશ્ન નથી, આ મિથ્યાત્મના રોગ નો પ્રશ્ન. પ્રશ્ન તો એ છે કે આ જે રોગ છે એ રોગ મને થયો છે એમ તો જાણવું જોઈએ ને, એમ પ્રશ્ન છે. પ્રશ્ન એમનો એ છે કે રોગ મને થયો છે એમ જાણવું જોઈએ ને, રોગ મને થયો છે એમ જાણવું કે રોગ મને નથી થયો એમ જાણવું, ભેદ જ્ઞાન કેમ કરવું, આ પ્રશ્ન છે. કે મૂળ સ્વરૂપમાં હું પણ કરતા મારા મૂળ સ્વરૂપમાં તો રોગ નથી. જો મારા મૂળ સ્વરૂપમાં રોગ નથી, એવા મારા મૂળ સ્વરૂપને હું સાવધાનીથી ગ્રહણ કરું કે આવો જ હું છું, શ્રદ્ધાએ, જ્ઞાને અને આચરણે કરીને, તો એ જે ગ્રહણ કરનાર અવસ્થા છે એમાં રોગ રહેશે નહીં, એમ એ રોગ નિવૃત્તિનો એ ઉપાય છે એમ કે. પણ સ્વરૂપને ભૂલીને રોગ મને થયો છે, રોગ મને થયો છે, રોગ મને થયો છે એમ રોગની પકડ કરવા જાય તો રોગથી જુદા પડવું છે એ પ્રક્રિયા ક્યારે થાય, એટલે એ તો માત્ર જાણવાનો વિષય રહી જાય છે. પછી એનો એ જાણીને નિષેધના ખાતે જાય છે અને વિધિ જે કરવી છે, વિધિ નિષેધ થઈને આખી ક્રિયા છે ને, વિધિ જે કરવી છે એ સ્વરૂપનો આદર, સ્વરૂપની રુચિ, સ્વરૂપનું બહુમાન, સ્વરૂપનો મહિમા, સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન, સ્વરૂપનું અભેદ શ્રદ્ધાન એ વગેરે ગુણો, સર્વગુણો સ્વરૂપમાં નિમગ્ન થાય એ એની વિધિ છે. અને એ વિભાવથી ભિન્ન પડવું એ એનો નિષેધ છે, એમ વિધિ નિષેધ થઈને આખી પ્રક્રિયા થાય. એ ગ્રહણ કરવામાં હસ્તી એની છે, ચેતના પણ એ પોતે હૈયાત છે, પોતાની અસ્થિ ચેતના સ્વભાવ રૂપે છે. એ ચેતના સ્વભાવ જેવડો જેટલો છે એટલો જો જ્ઞાનમાં આવે, એટલું સામર્થ્ય જ્ઞાનમાં આવે તો એ પ્રત્યે જ્ઞાન મહિમાવંત સ્વરૂપ પ્રત્યે ઢળ્યા વિના એની જે ઢળણ ફરે છે એ એની રાગાદી પ્રત્યેની અને પર પ્રત્યેની ઢળણને છોડે છે. કેમ કે એક બાજુ બે બાજુ અવસ્થા એક સાથે તો ન ઢળી શકે. સાવધાની એટલે જાગૃતિ, આ જ હું છું, આવો જ હું છું એવી જે જાગૃતિ. સાવધાની નો અર્થ વિચારવા કરતા એનો પ્રેક્ટિકલ ભાવ વિચારવા જેવો છે. એક આંખને ઈજા થાય એવો કાંઈ એક્સિડન્ટનો પ્રકાર ભજે તો વિકલ્પ કરવા રોકાય છે, આંખ બંધ રાખું કે ખુલ્લી રાખું, અત્યારે બંધ રાખું કે ખુલ્લી રાખું. એક સેકન્ડમાં આંખ નીચી દે છે. વિચાર વિકલ્પપૂર્વક કાર્ય કરતો હોય તો વિકલ્પ કરવાનો ત્યાં અવકાશ એને છે નહીં, એટલો સમય નથી. એમ એમ થવાનું કારણ શું? એમ થવાનું કારણ એની શરીર પ્રત્યેની સાવધાની છે. સાવધાની કેટલું ઝડપથી કામ કરે અને સાવધાની કેટલું જોરથી કામ કરે એ દેહમાં આત્મબુદ્ધિ કરીને દેહની સાવધાની કરે છે એનાથી વિચારી લેવા જેવું છે અથવા સમજી લેવા જેવું છે. એ એનું પ્રેક્ટિકલ જ્ઞાન છે. કરે છે કે નહીં સાવધાની? સહજ થવાનું કારણ કે એનો અભ્યાસ એટલો છે. એ બાજુનો અભ્યાસે સહજ થયું છે. આ બાજુ સહજ થતું નથી એમ કોઈ દલીલ કરે તો અભ્યાસ નથી એનો. જો તારી ભાવના મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની છે અથવા મોક્ષ પ્રાપ્ત કરવાની છે તો તારે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે એ કાર્યનો અભ્યાસ ચાલુ કરવો જોઈએ. જુઓ હવે આપણું જે બેન શ્રી સાથે ચર્ચા આવવાનો વાપરાય છે માર્ક કરવા જરૂરી છે, અભ્યાસ કરવો જોઈએ. આ શબ્દ વારંવાર આવે છે, ખ્યાલમાં છે? ન હોય તો હજી ખ્યાલ કરવા જેવો છે. જ્યારે જ્યારે વાત થાય ત્યારે અભ્યાસ અંદરમાં કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એટલે આ અભ્યાસની વાત કે અંદરમાં હું ચેતના ગુણમયપણે, ગુણ એટલે સ્વભાવ, ચેતના સ્વભાવમયપણે છું, રાગ અને પરપણે નથી, એમ સ્વભાવ વિભાવનું અંદરમાં ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ, જુદા પડવાનો પ્રયત્નરૂપ અભ્યાસ, પ્રયાસરૂપ અભ્યાસ, પુરુષાર્થરૂપ અભ્યાસ, એ અભ્યાસ કરવો જોઈએ. એ વાત ઘણી વાર આવે છે. એ આ અભ્યાસની વાત કરે છે, શાસ્ત્રના અભ્યાસની વાત નથી કરતા. કે તમે શાસ્ત્રનો વાંચા કરો ને એનો ખૂબ અભ્યાસ કરો એ વાત નથી. આ અભ્યાસની વાત છે, અંદરનો અભ્યાસ, ભેદ જ્ઞાનનો અભ્યાસ. એ એક જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. અને આખા સમયસારમાં એ વાત મુખ્યપણે કહી છે. અહીંયા તો આ 181માં કળશનો મોક્ષ અધિકારનો, તો મોક્ષ અધિકારમાં તો મોક્ષની કેવળ જ્ઞાનની પર્યાય ને યથાખ્યાત ચારિત્રની પર્યાય ને કેવળ દર્શનની પર્યાય ને ક્ષાયિક સંકેતની પર્યાય ને પરમાનંદની પર્યાય ને એ બધા તો એવું તો કાંઈ વિવરણ કર્યું નથી. મોક્ષ અધિકારમાં મોક્ષ પર્યાયનું વર્ણન નથી કર્યું કુંદકુંદાચાર્ય દેવે ને અમૃતચંદ્ર આચાર્ય દેવે. એ એવી દશા પ્રગટનું કરવાનું મૂળ જે ભેદ જ્ઞાન ત્યાંથી અધિકાર ઉપાડ્યો છે. આખા અધિકારમાં એ વિષય ઉપર ચાલુ કર્યો. એટલે સમયસારનો વિષય, એજન્ડાનો વિષય જ આટલો છે. ઓળખવા માટે પણ એને બુદ્ધિગમ્ય ભેદ જ્ઞાન કરવું, અનુભવ કરવા માટે પણ બુદ્ધિગમ્ય ભેદ જ્ઞાન કરવું, પછી થાય છે એને કરવું એમ કહે. અને આગળ જે મોક્ષ માર્ગની અવસ્થા છે, બુદ્ધિ જેટલી જેટલી વિકાસવાળી વિકસિત અવસ્થાઓ છે, એ બધી પણ ભેદ જ્ઞાનમય અવસ્થાઓ છે. ભેદ જ્ઞાનનો પુરુષાર્થ સહજપણે ચાલુ રહે છે, ચાલુ થયા જ કરે છે. એને ગોખીને યાદ કરીને કરવું પડતું નથી, એ તો ત્રીજા બુદ્ધમાં લીધું છે. જ્ઞાનીને ભેદ જ્ઞાન વખતે વખતે યાદ કરીને કરવું પડતું નથી, કેમ કે એ સહજ થઈ ગઈ. જેમ અહીંયા શરીરની સાવધાની સહજ થઈ, એમ કે આત્માની સાવધાની સહજ થાય છે. પણ એ સહજ થવા અર્થે એની પ્રેક્ટિસ એને અત્યારથી શરૂ કરવી. સર્વ ઉદયના કાળમાં ભીન પડવાનો અભ્યાસ કરવો જોઈએ. એમ ભીન પડવું જોઈએ એટલે ભીન પડવાનો એમ અભ્યાસ કરવો જોઈએ. એ એક જ રીત છે, બીજી કોઈ રીત છે. પછી એમ કરવા જતા શું તકલીફ થાય છે, એમ કરે ને તકલીફનું કોઈ રજૂ કરે તો એનો ઉકેલ પણ અનુભવથી અનુભવી જ્ઞાનીઓ કહી શકે છે. તને આમ તકલીફ થાય છે એનું કારણ આ છે, તને આવી તકલીફ થાય છે એનું કારણ આ છે, ભેદ જ્ઞાનમાં તને સફળતા નથી મળવામાં આવી તકલીફ ઊભી થાય છે એનું કારણ આ છે. પણ કાર્ય આદરે એને કાંઈ અંદરમાં તકલીફ અડચણ હોય તો એનો નિકાલ થાય. કાર્યના આદરે એનો શું વિચાર કરવાનો રહે છે. બુદ્ધિપૂર્વક તો એટલે બુદ્ધિગમ્ય લીધું છે અહીંયા. હા, અહીંયા બુદ્ધિપૂર્વક કરે છે. જે પહેલાં સમ્યક દર્શન પહેલાં જે અભ્યાસ કરે છે ત્યારે તો સ્વવિકલ્પ દશા છે, અને શુદ્ધોપયોગ પછી મોક્ષ માર્ગી જીવને પણ બુદ્ધિગમ્ય ભેદ જ્ઞાન થાય છે ત્યારે સ્વવિકલ્પ દશા છે. કેમ કે બુદ્ધિગમ્ય થાય છે એમાં બુદ્ધિપૂર્વક એટલા માટે નથી લેતા કે ત્યાં કોઈ આમ કરવું એમ યાદ કરીને કરવું પડતું નથી, વિકલ્પ કરીને કરવું પડતું નથી. ભેદ જ્ઞાન કરવાનો વિકલ્પ કરીને ભેદ જ્ઞાન કરવું પડતું નથી મોક્ષ માર્ગમાં સમ્યક દ્રષ્ટિને. એટલે એને બુદ્ધિગમ્ય થાય છે એમ કહ્યું. બુદ્ધિમાં ખ્યાલમાં આવે છે એટલે એને બુદ્ધિમાં જ્ઞાનમાં બરાબર પકડાય છે કે આ સ્વભાવ આ વિભાવ આ સ્વભાવ આ વિભાવ એમ બરાબર બુદ્ધિમાં ગમ્ય થાય છે, જ્ઞાનમાં ગમ્ય થાય છે. એવા ભેદ જ્ઞાનને એને બુદ્ધિગમ્ય ભેદ જ્ઞાન કર્યું થાય છે એમ કહેવામાં આવે. અને એ પહેલાં કોઈ પ્રયાસ કરે છે એમાં ભેદ જ્ઞાન સંબંધિત પણ વિકલ્પો ઉઠે છે. ભેદ જ્ઞાન કરવાનો વિકલ્પ ઉઠે અને એમાં આ જ્ઞાન આ રાગ એમ એ જ્ઞાન અને રાગ સંબંધીનો પણ વિકલ્પ ચાલે. પણ એ વિકલ્પ એટલો કોરો નથી ત્યાં, એ વિકલ્પ સાથે ત્યાં અવલોકન છે. અવલોકનની પદ્ધતિ તે અનુભવની પદ્ધતિ છે. એટલે વિચારની સાથે અવલોકે છે કે આ રાગ જ્ઞાનમાં આવે છે કે જ્ઞાનમાં જણાય છે, પ્રતિબિંબ પામે છે. આ રાગ મને થાય છે એવો જે અનુભવ છે એ જ્ઞાનને અવલોકતા, એકલા જ્ઞાનને અવલોકતા એમાં પ્રતિબિંબ પામે છે કે એમાં આવે છે. અવલોકન કરું તો ખરો, તપાસું તો ખરો. આ ઠંડુ ઊનું લાગે છે, ગરમી લાગે છે અત્યારે, તો આ ગરમી જ્ઞાનમાં આવે છે કે માત્ર એનું પ્રતિબિંબ પામે છે? વાતાવરણના પરમાણુઓની અવસ્થાનું પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં, અને જ્ઞાન એકલું કોરું રહે છે. એમ અવલોકન સહિત જે વિચાર ચાલે છે એ બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાનનો વિચાર છે. એ વારંવાર પોતાના જ્ઞાનને એકલા જ્ઞાનને તપાસતો જાય, એ રીતે જ્ઞાન ભાવનો પરિચય કરતો જાય. કેમ કે અનુભવ ગોચર ભાવ છે ને, જ્ઞાન તો અનુભવ ગોચર ભાવ છે. એટલે પોતાના અનુભવને અવલોકતો જાય, પોતાના અનુભવને તપાસતો જાય, તો એ રીતે પરિચય કરતા કરતા એ પરિચયમાં એને અખંડ પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ ઓળખાય છે, પરિચિત થાય છે, પરિચયથી ઓળખાણ થાય છે. જ્યારે એને પોતાના મૂળ પરિપૂર્ણ સ્વરૂપની ઓળખાણ થાય છે કે આ તો બેહદ જ્ઞાન સ્વભાવ છે, એકલો જ્ઞાન સ્વભાવ છે અને એને કોઈ સાથે કાંઈ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ, જ્ઞાતાગ્નિ સંબંધ, એ બધા કહેવા માત્ર સંબંધ છે, વ્યવહાર સંબંધ છે. ખરેખર જ્ઞાન એકનું છે, સ્વભાવથી જ્ઞાન નિરાલંબ છે, સ્વભાવથી જ્ઞાન નિર્લેપ છે, સ્વભાવથી જ્ઞાન નિરપેક્ષ છે, એવું એને અનંત સ્વભાવની ઓળખાણ થાય છે ત્યારે પરિણામમાં જાણે કોઈ નવી ચેતના પ્રગતિ હોય એવું એક ફેરફાર ઊભો થાય છે. જેમ પોતાને અનાદિના દારિદ્ર્યને તળવામાં એનું નિધાન ઘરમાં જોઈ લીધું, હજી ઉપભોગ નથી કર્યો, પ્રથમ જોયું કે અનંત નિધાન મારા ઘરમાં, ફળિયામાં, મારા પ્રજેશનમાં, મારા કબજામાં પડેલું છે, એનું દારિદ્ર્ય પહેલે પહેલે ક્ષણે ટળી જાય. પછી મકાન બાંધે ને ફર્નિચર બનાવડાવે ને કપડાં સીવડાવે ને એ બધું થતાં ભલે વાર લાગે છે, પણ એ થયા પહેલાં એનું દારિદ્ર્ય ટળી ચૂક્યું છે, ગરીબા એને રહી નથી. સીધી વાત છે કે એમ અહીંયા ઓળખાણમાં પોતાનું અનંત ગુણ નિધાન એનો પત્તો લાગે છે. એ પણ ભેદજ્ઞાનનો પ્રયાસ કરવામાં, બુદ્ધિપૂર્વક ભેદજ્ઞાન કરવા જતાં ઓળખાય છે. બીજી રીતે ઓળખાવાનો પ્રશ્ન નથી, આ એના અંદરના સંશોધનનો વિષય થઈ પડે છે. અને એ ભેદજ્ઞાન બુદ્ધિપૂર્વક કરવા જતાં એને ખ્યાલ આવે છે કે અરે આ જ્ઞાનને, એકલા જ્ઞાનને જોવા જતાં એ નિરાકુળ છે, એમાં તો દુઃખ નથી. આ રાગનો જે અંશ, વિભાવનો અંશ જે પરનિમિત્ત સાથે ઠેકડા મારે છે, ઊંચો નીચો થાય છે, પછડાય છે, આ તો દુઃખભાવ છે. એ જ્યારે દુઃખ દુઃખપણે જણાવવા લાગે છે ત્યારે એ દુઃખનો ખરેખર નિષેધ ચાલુ થાય છે, ત્યારે એમાં થોડી સહજતા આવે છે. જેમ અગ્નિ ઉપર હાથ પડતા રાગ દઈને ઉપાડી લઈએ, કોલસો સળગેલો, કોલસાનો ખુટાવડો પીડ્યો હોય, ભૂલથી હાથ પડે રાગ ઉપાડી લઈએ કે વિચાર કરવા રૂપાય, મૂકું કે ન મૂકું, મૂકું કે ન મૂકું. અંધારામાં કોલસો પીડ્યો હોય, સળગતો હોય, એમ લાગે કે કાંઈક ચમકતી ચીજ પડી છે, એક ભ્રમ થાય, આ કિંમતી ચીજ પડી હશે, લાવ જરા જોઉં તો ખરો, આ અંધારામાં આટલું બધું ચમક ચમક શું થાય છે. પકડે ને પકડે ને ઊનું લાગે એ ભેગો મૂકી દે કે વિચાર કરવા રોકાય, વિચાર કરવા રોકાતો તરત જ જેમ મૂકે છે એમ દુઃખનો વિષય એવો છે. જે ભાવમાં એને દુઃખ લાગે છે, જે ભાવ દુઃખદાયક છે, તે ભાવથી હટવાનું તત્ક્ષણ બને છે. તત્ક્ષણ ત્યાંથી હટવાનો એક ભાવમાં વલણ ઊભું થાય છે, આ નહીં, આ નહીં, એ ભલે એની પર્યાયમાં છે. એ ભાવ, એ રોગ રાગ છે ને રોગ છે એની પર્યાયમાં પણ દુઃખરૂપ છે, તેથી એ દુઃખથી હટવાનું સહજ વલણ ઊભું થાય. નહીતર તો પ્રશ્ન અહીંયા કેમ આવો ઊભો રહે છે કે રોગની અવસ્થા, રાગરૂપી રોગની અવસ્થા તો મને થઈ, રોગ તો મને થયો છે, તો મને થયો છે ને મને થયો નથી એમ માનવું પ્રશ્ન આમ હતો ને. રાગરૂપી રોગ મને થયો છે અને મને નથી થયો એમ માનવું, પણ રાગરૂપી રોગ મને થયો છે એમ વિચારનારને એક પ્રશ્ન કરીએ છીએ. છે એનું દુઃખ છે, રાગ રૂપી રોગનું દુઃખ છે. રોગ તો દુઃખદાયી છે, પીડાકારી છે, એની પીડા ને એનું દુઃખ છે. જો એનું દુઃખ અનુભવમાં આવે તો રોગ મને થયો છે કે મને નથી થયો એ પ્રશ્ન નહીં રહે. જેમ આત્માની કલ્પના કરે છે વિચારમાં જીવ, એમ મિથ્યાત્મનીને આ બધી જ્યાં સુધી વિચારથી કલ્પના કરે છે ત્યાં સુધી એનો ઉકેલ નથી મળતો. પ્રશ્ન ક્યાંથી આવ્યો કે આ રાગનો રોગ મને મારી અવસ્થામાં થયો છે એનું શું, મને થયો છે એમ ન માનવું? પણ એવી વિચારણાનો વિષય નથી. એ રોગનું દુઃખ લાગે છે કે નહીં એમ એનો વિષય છે. પછી એનો ઉકેલ શોધવા નહીં જોવો પડે. જો રાગનું મિથ્યાત્મનું દુઃખ લાગશે તો એનો ઉકેલ શોધવા નહીં જોવો પડે, એકદમ ત્યાંથી હટશે. એમ અહીંયા વિચાર કરે છે ને દુઃખ નથી લાગતું ત્યાં સુધી વિચારમાં એનો ઉકેલ નહીં મળે એમ કેમ છે? વિચારથી એનો ઉકેલ નહીં મળે. કદાચ કોઈ થિયરી શીખવી દે કે આમ વિચારવું, આમ વિચારવું, આમ વિચારવું, એનો ઉકેલ એની પાસે નહીં આવે. વિચારથી સમજી લેશે કે ન્યાય વાત તો બરાબર લાગે છે, વાત તો બરાબર લાગે છે, એમાં એને લાભ નહીં થાય. જે લોકો એમ કહે છે ને કે જ્ઞાન એટલી વાતોના વડા કરવાનો વિષય નથી, અમલ કરવાનો વિષય છે. અહીંયા કહે છે કે એ વાતમાં તથ્ય છે, એ વાત સાચી છે. અહીંયા તો જ્ઞાન જ અમલીકરણથી શરૂ થાય છે, અહીંયા અમલ નહીં કરવાનો પ્રશ્ન જ નથી. શું જ્ઞાન કામ કરે છે કે દુઃખને દુઃખપણે જાણીને દુઃખથી હટવાના વલણમાં આવે છે અને પોતાના સુખ સ્વભાવનું ગ્રહણ કરવાના વલણમાં આવે છે. એ જ્ઞાનનું આચરણ છે. જ્ઞાનનું માત્ર માહિતી રૂપ જાણપણું નથી, પણ એ જ્ઞાનનું સાક્ષાત આચરણ છે. એને બોધ મળ્યો, એનો અમલ છે ખરેખર. એને એક સ્વકાળને આદરે છે એવા જ્ઞાનને, એવી સમજણને સમજણ કહેવાય ને જ્ઞાનને જ્ઞાન કહેવાય. બાકી બધી વાતોનો વડા કહેવાય કે જેનાથી કઈ કાર્ય સિદ્ધિ થતી. બહુ પ્રેક્ટિકલ વિષય છે, મૂળ વિષય જ અનુભવનો છે. શું કરે છે કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિના જ્ઞાનથી સમજાવે છે. કેમ કે સ્પષ્ટ છે કે રાગ અને સ્વભાવ બેની સંધિને તોડે છે. કેવી રીતે તોડે છે? કે બે છે એની વચ્ચે જુદાપણું એમ જ્ઞાનમાં જાણે છે, એ બંને વચ્ચેનો પ્રવેશ છે. આ જ્ઞાન અને આ રાગ એમ બેની જાતિ જુદી જણાય તે બંને વચ્ચેનો પ્રવેશ કરવા જેવી વાત છે. એક સાથે એક પર્યાયને કેટલા પડખા છે કે એક પર્યાયનું એક પડખું એવું છે કે આ જ્ઞાન તે હું એમ એને ગ્રહણ કર્યું છે, ત્યારે આ જ્ઞાન ને આ રાગ એમ સ્વભાવ ને વિભાવ જુદા પડ્યા છે. તો જે જ્ઞાન અંતર્મુખ વળ્યું અને જે જ્ઞાને અંતર્મુખ વળીને આવો સ્વભાવ તે હું એમ ચેતના સ્વભાવને હું પણ એ ગ્રહણ કર્યું, એણે જ્ઞાનને વિભાવને જુદા પાડ્યા. એટલે એ જ પર્યાયે બે વચ્ચે જુદા પાડવા રૂપ છીણીનું કામ કર્યું.
બરોબર,
છીણીની ઉપમાય એટલે આપણે છે કે એક તો એ સૂક્ષ્મ ધારવાળી છે અને બીજું એ જોરથી મારવામાં આવે છે. હથિયાર નાનું છે પણ એના ઉપર ફટકો જોરથી મારે છે.
બરોબર,
એમ અહીંયા જ્ઞાન સૂક્ષ્મ થઈને જોરથી કામ કરે છે, બળથી જ્ઞાન કામ કરે છે. જ્ઞાન માત્ર ઉપર તબકે જાણે છે કે આ રાગ આ જ્ઞાન એમ નહીં, આ હું એમ જોર કરે છે અને વિભાવતે હું નહીં એમ જોરથી ખસે છે, એટલે એને છીણી એવું અહીંયા આ અધિકારમાં નામ આપવામાં આવ્યું. એને પ્રજ્ઞા છીણી કહી, છેદ કરનારી, છેદ છેદ શબ્દ વાપરો છે
ને,
રાગને અને સ્વભાવને ખ્યાલમાં આવે એ રીતે બેને પ્રથમ છેદે છેદે શબ્દ લીધો છે. એ છેદવું છે, એમાં જોર લેવું છે, બળ લેવું છે, કેમ કે ત્યાં આત્માના વિરિગુણનું પરિણમન પણ છે. એટલે પુરુષાર્થ છે એ ત્યાં સતેજ થઈને કાર્ય કરે છે. એ પુરુષાર્થનું સતેજ થઈને કાર્ય કરવું એને જોરથી બળથી કામ કર્યું એમ કહેવામાં આવે છે. સૂક્ષ્મ ને અતિ સૂક્ષ્મ એમ ને, હા, પ્રયોજનના વિષયમાં કાર્ય કરનારું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે. પ્રયોજનના વિષયમાં કાર્ય કરનારું જ્ઞાન અતિ
સૂક્ષ્મ
છે. બરોબર. અમે તો એવા ઘણા દ્રષ્ટાંત અમારા મિત્ર હતા, સામાન્ય સાથે ભણતા હતા, એ રીતે મિત્ર હતા. એના પિતાશ્રી હતા, એ મોઢું જુઓ તો એમ લાગે કે જોતા હોય તો એમ લાગે કે બહુ ઓછી બુદ્ધિવાળા માણસ છે. કોઈ સગા સંબંધીના હિસાબે મિલમાં લાગી ગયેલા, મહાલક્ષ્મી મિલમાં ભોગીભાઈના સગાની વિચાર થતા હતા. જે કાંઈ એમને કામ સોંપેલું એ કર્યા કરે, ક્લેરિકલ વર્ક એવું રૂટીન વર્ક કર્યા કરે. એ પોતે એમ માને કે આપણામાં બુદ્ધિ ઓછી, આપણે બીજાને જેમ ક્યાંય બધે માથું મારી શકીએ ને કાંઈ, એટલે એ પોતાનું એ દુકાને એ ટાઈમસર ઓફિસે જવું, ગળીમાં જવું, ઘરે આવું ને પોતાનું પરિવાર એક વખત અમારે ત્યાં ઘઉંની ગુણ લેવા આવ્યા, બીજા અનાજનો વેપાર કરતા હતા. બે ગુણ ઘઉં મોકલ્યું પછી હિસાબ ચૂકવવા આવ્યા. ત્યારે કે મેડમ બિલ છે એમાં પૈસા ઓછા લ્યો. એમાં કહ્યું થાય તમે સંબંધી છો એટલે પહેલેથી તમારા પૈસા વ્યાજબી ઓછા લીધેલા છે. મને કાંઈ બહુ બુદ્ધિ નહીં, હું તમને બહુ સમજાવી ન શકું. શું કર્યું એને, મને એવી બુદ્ધિ નથી કે હું તમને બહુ સમજાવી શકું, પણ પૈસા ઓછા લ્યો. ઠીક, પતી ગઈ બુદ્ધિ, આવી ગઈ. શું કહેવું છે કે જે એમ માનનાર હોય કે મને બુદ્ધિ ઓછી છે, એને પણ પ્રયોજનના વિષયમાં તો બુદ્ધિ સૂક્ષ્મતાએ કામ કરે જ છે. કેવી સૂક્ષ્મતાથી કામ કરે છે કે મારી બુદ્ધિ ઓછી એમ સમજીને તમે પૈસા ઓછા દીધો. ઠીક, એ વાત એને ત્યાં લાગુ કરી દીધી. પ્રયોજનમાં પૈસા બચાવવા છે, પૈસાનો લાભ કરવો છે, ફાયદો કરવો છે, તો એની વર્તમાન સ્થિતિનો લાભ પણ લીધો. એ સૂક્ષ્મતા કેટલી બુદ્ધિની.
બરોબર.
એટલે વિચાર આવ્યો કે દેખાવ એવો છે, ભલે બુદ્ધિ થોડી ઓછી પણ હશે, પણ પ્રયોજનમાં તો કોઈની બુદ્ધિ ઓછી. ત્યાં પોતાનું પ્રયોજન છે લાભ નુકસાનનું, ત્યાં બરાબર બુદ્ધિ કામ કરે છે. એમાં કોઈ ઓછી કામ કરે છે એવું હતું એમ. અહીંયા મોક્ષનું પોતાના નિજ હિતનું પ્રયોજન છે. ત્યાં અંદરમાં અનેક ગડબડવાળા અહિત કરનારા પરિણામ ઉત્પન્ન થયા કરે છે. એવા પરિણામમાંથી ખસવું છે, એવા પરિણામ મટાડવા છે, એવું જેનું પ્રયોજન છે એને બહુ સૂક્ષ્મતાથી એનું જ્ઞાન કામ કરે છે. ઘણી સૂક્ષ્મતાથી જ્ઞાન કામ કરે. એકે એક વિભાવને એના ઘણા પડખાથી ઓળખે છે, પછી પરિચય ઘણો થાય છે ને. અંદર અંતર અવલોકનનો જે અભ્યાસ છે, એ અવલોકનના અભ્યાસમાં પરિચય વધે છે, પોતાના જ ભાવોનો પરિચય વધે છે. એમાં કયા કયા ભાવ કેવી કેવી રીતે ઊભા થયા, તે ભાવ ઊભા થવામાં તેના અવલંબિત વિષયને એને કેટલી કિંમત આપી, એ કિંમત આપવામાં એ ક્યાં ભ્રમણા થાય છે, ભ્રમભાવ શું છે, એ કિંમતમાં રસ કેટલો, એ રસ વેદાણો કેટલો, કેટલો આગળ વધ્યો, બધું ઘણું એને ઝીણું 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 ઘણું જાણવા મળે છે. એ બધી એની સૂક્ષ્મતાના પ્રકાર છે. એ તિર્યંશ પાંચમા ગુણ સ્થાને પહોંચે જેને મન છે, પણ મન સહિત પોતાના ભાવો વ્યક્ત કરવાની વાચા નથી, સ્પષ્ટ અક્ષરાત્મક નથી, અનક્ષરાત્મક થોડું બોલે છે, જેને જેવો અવાજ હોય એવો, પણ એ તો વેદના હોય ત્યારે બોલે, ભૂખની વેદના હોય, કોઈ મારે કે બહુ હરખ થાય ત્યારે, તીવ્ર પરિણામ થાય ત્યારે, એ પણ કોઈને ન સમજાય. એટલી જેની ઉઘાડ ઓછો છે, વિચાર વ્યક્ત કરવાને વાચન વચન યોગ નથી, એટલા પૂર્ણ હીણા છે, છતાં પણ એ પંચમ ગુણ સ્થાનમાં આરૂઢ થઈ શકે છે. તો ટૂંકો ઢોળ કરતા માણસ જેવો માણસ, મુનિદશા અંગીકાર કરવાની તારામાં વર્તમાન પ્રગટ શક્તિ છે. પ્રગટ શક્તિ છે, કેવળ જ્ઞાન કરવાની પ્રગટ શક્તિ નથી, અંતર શક્તિ છે, પણ પ્રગટ શક્તિ નથી, મુનિદશાની તો પ્રગટ શક્તિ છે. હવે તું એમ કે આ બધું ઝીણું ઝીણું સમજાય નહીં, અમને સમ્યક દર્શન કેમ થાય? પણ આ તો રાંડી રોવે, માંડી રોવે, પણ હાથ ભરતાર વાળી રોવે, એના જેવી વાત છે. શ્રીમદજી એક દાખલો આપ્યો છે કે આ લૌકિક દ્રષ્ટાંત છે અને જરા હળવું છે, પણ એમ કે બાઈ રાંડે તો રોવે ને, કોઈ વળી બરાબર ધણી ન હોય એ રોવે, પણ હાથ હાથ ધણી વાળી રોવે, એ તો શું કહેવાય? એમ આ તો તને આટલી બધી શક્યતા છે, આટલું બધું મનુષ્યપણું, વિચાર શક્તિ, બીજું ત્રીજું, ને તું કે સમ્યક દર્શન ન થાય, સમ્યક દર્શન ન થાય, આ તો બહુ અઘરું, બહુ અઘરું, બહુ અઘરું. એ વાત બરાબર બંધ બેસતી, એ અરુચિવાળી વાત છે. પોતાના કાયની અરુચિને એ પ્રસિદ્ધ કરે છે. બરાબર બધી પ્રમાદ માત્રને ખંખેરી નાખીને, બરાબર જાગૃતિ લાવીને એને કાર્યને આદરી દેવું, પછી તો સહેલું છે. એક વાર તૈયારીમાં આવે, પોતાના કામ કરવાના મૂડમાં આવે, પછી તો ઘણું સહેલું છે, પછી એટલું અઘરું નથી. પણ પહેલેથી જ આગળીઓ મારી દે છે વાણું બંધ કરીને, અમે રહ્યા સાધારણ, અમને પૂરું સમજાય નહીં, અમને એવું સૂક્ષ્મ સમજાય નહીં, આ તો ઘણું સૂક્ષ્મ છે એવી બધી વાત છે, અમારો ખ્યાલ પડે નહીં, અમને ખ્યાલમાં આવે નહીં, સમજાય નહીં, કરવું શું છે એ વાત, એમ લેવા જેવી નથી. રાગને ને સ્વભાવને ખ્યાલમાં આવે એ રીતે બેને પ્રથમ છેદે, એનો અંદરનો પ્રયત્ન એને કરવો જોઈએ, પુરુષાર્થ ચાલુ કરવો જોઈએ, જાગૃતિમાં આવવું જોઈએ, તો એ કાર્ય અવશ્ય થાય એમ છે. બુદ્ધિગમ્ય છેદ કરે એટલે ખ્યાલમાં આવે એ રીતે બેની ભિન્નતા કરે. બુદ્ધિગમ્ય છેદ કરે એનો અર્થ આટલો થાય કે પોતાને ખ્યાલમાં આવે છે કે આ જ્ઞાન સ્વભાવ કે અવસ્થામાં ઉત્પન્ન થતા રાગાદી ભાવથી ભિન્નપણે હું પણ અનુભવમાં આવે છે, અને હું જેવો છું તેવો અનુભવાતા, અનુભવમાં આવનારો એવો હું રાગ રૂપે થતો નથી. જેવો હું અનુભવમાં આવું છું એવો હું રાગ રૂપે થતો, પણ મને એ રાગ થાય છે એનું જ્ઞાન થાય છે, પણ હું એ રૂપે થતો નથી. એમ અંદરમાં પોતે ખ્યાલમાં આવે એવી રીતે ભિન્ન અનુભવ કરે છે. ભિન્ન પડે છે એટલે ભિન્ન કરે છે, એટલે ભિન્ન અનુભવમાં આવે છે એમ લેવું જોઈએ. આ શબ્દ મૂળમાં છે, કલષ્ટિકા છે ને, એના મૂળમાં એ વાત છે, બુદ્ધિગમ્યનો વિષય મૂળમાં લીધો. મૂળમાં પડે છે, બે વચ્ચેની સંધિમાં પડે
પડે છે,
એના ઉપર વિવરણ કર્યું છે. રાજમુજી બંધે ની પતિ, સંસ્કૃત શબ્દ આચાર્ય નો એટલો છે. જ્ઞાન છે ની કે પેઠને કા ઉસમે, જ્ઞાન છે ની કે પેઠને કા સ્થાન ઉસમે, જ્ઞાન છે ની પેઠતી હૈ, જ્ઞાન છીણી ને પેઠવાનું જે સ્થાન એમાં જ્ઞાન છીણી પેઠે છે, પેઠી હુઈ છેદ કર ભિન ભિન કરતી હૈ. કેસે પ્રજ્ઞા છીની કે જ્ઞાનાવરણીય કર્મ કા સૂક્ષ્મ હોને પર, મિથ્યાત્વ કર્મ કા નાશ હોને પર, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મેં અત્યંત પૈઠન સમર્થ હૈ, શુદ્ધ સ્વરૂપ ને ગ્રહણ કરવામાં પેઠવામાં ઘણું સમર્થ છે, એટલે એટલી શક્તિવાળી છે. યદ્યપિ સમ્યક દ્રષ્ટિ જીવ કા જ્ઞાન અત્યંત તીક્ષ્ણ હૈ, બસ અહીંથી આવ પ્રવચન ચાલે છે ગુરુદેવ નું. યદ્યપિ સમ્યક દ્રષ્ટિ જીવ કા જ્ઞાન અત્યંત તીક્ષ્ણ હૈ, તથાપિ જીવ કર્મ કી હૈ જો ભીતર મેં સંધિ, ઉસમે પ્રવેશ કરને પર પ્રથમ તો બુદ્ધિ ગોચર છેદ કર દો કરતા હૈ. આ બુદ્ધિ ગોચર છેદ કરતા હૈ, બુદ્ધિગમ્યપણે છેદ કરે છે, એ વાત મૂળમાં રાજમલજીએ લીધી છે. અને અનુભવીને પણ એ ખ્યાલમાં આવે છે કે આ રીતે આ જ્ઞાન તે હું એમ અનુભવાય છે, ત્યારે અનુભવમાં આવનારો એવો હું, વિતરાગ સ્વભાવી એવો હું, ચેતના સ્વભાવી એવો હું રાગ રૂપે થતો નથી. રાગ જણાય છે પણ રાગ રૂપે હું થતો નથી, એવું અંદરમાં ભેદ જ્ઞાન રૂપ બુદ્ધિ ગમ્ય અનુભવ થાય. અનુભવ એટલે ખ્યાલમાં આવે એવું ભેદ જ્ઞાન થાય, એટલે અહીંયા વાત કરી. બુદ્ધિ ગમ્ય કરીને એને શીખ સમજાવવું છે બુદ્ધિમાં કે આમ ભેદ જ્ઞાન કરી શકાય છે, એટલી વાત છે.
જય હો સનાતન દિગંબર, જય ધર્મ, જય હો.